આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
દોસ્તો, હસવા હસાવાના કામ વિશે કે એવી ક્લબ વિશે તો આપે સાંભળ્યું જ હશે, પરંતુ શું આપે એવી ક્લબ વિશે સાંભળ્યું છે કે જે લોકોને રડાવવાનું કામ કરે છે અને લોકો અહીં રડવા માટે ભેગા થાય છે? તમને બી નવાઈ લાગી ને? જ્યારે મેં આ વિશે સાંભળ્યું ત્યારે મને પણ નવાઈ લાગી હતી, અને આના જ માટે મેં સંપર્ક કર્યો આ ક્લબના સ્થાપક કમલેશભાઈ મસાલાવાલાનો. કમલેશભાઈ, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે. કમલેશભાઈ, તમે હસો છો અને આપે હાસ્ય પ્રણામ કયા, તો આપને ક્રાઇંગ ક્લબ એટલે કે રડવાના ક્લબની શરૂઆત કરવાનો વિચાર ક્યાંથી આવ્યો અને આ ક્લબ શું છે?
મેં કદાચ શરૂઆત મેં હસીને આપની સાથે હાસ્ય પ્રણામથી કરી. હું સર્વપ્રથમ તો લાફ્ટર થેરાપિસ્ટ છું અને વિશ્વના પ્રથમ લાફ્ટર ટીચર મારું નામ છે. પરંતુ જ્યારે મને એમ લાગ્યું કે લાફ્ટર એક આપણી પાસે એક કોઇન્સ છે, અને એક બાજુ એની હાસ્યથી એક કોઇન્સનો લોગો ઉપર લાગી ગયો છે અને બીજી બાજુ ખાલી રહેતી હતી. પછી અમુક વખત પછી જયારે મને ડોક્ટર્સો મળતા ગયા, લોકો મળતા ગયા, ત્યારે લોકોનું ડોક્ટર્સોનું કેવું હતું, કમલેશભાઈ હાસ્ય ક્લબ તો આજે દુનિયામાં બહુ ફેવરિટ અને ફેમસ થઈ ગયા છે અને હેલ્ધી ક્લબ તરીકે નામ વિકસાવી દીધું છે. તો તમે ક્રાઇંગ ક્લબ માટે પણ વિચાર કરો. ક્રાઇંગ ક્લબ સર્વપ્રથમ તો આપની જેમ હું પોતે પણ ચોક્યો હતો, પરંતુ જયારે મારા ડોક્ટર મિત્ર મુકુલ ચોકસી અને નિર્મલ ચોરડીયા, જે સુરતના બહુ કદાચ સુરત નહીં પણ ગુજરાતના વેલ નોન ડોક્ટરો છે, એમને જયારે મને એમ કીધું કે કમલેશભાઈ ખરેખર જો ક્રાઇંગ ક્લબ શરૂ થશે ને તો એમ સમજો કે અમારી સાયકોલોજિસ્ટ પેશન્ટોમાં 50% પ્રોબ્લેમ્સ આ ક્રાઇંગ થેરાપીથી પૂરા થશે. એટલે પછી મને એના પર વિચારવાનો બહુ એ રહ્યું કે 8-10 દિવસમાં મેં એના પર સતત મનોમંથન કર્યું. ઊંઘતા જાગતા બસ આના પર જ હું સમજતો રહ્યો, વિચારતો રહ્યો અને સ્ટડી કરતો રહ્યો. અને જ્યારે પછી 8-1 દિવસ પછી મને લાગ્યું કે નહીં, ખરેખર આ વસ્તુ આટલી બધી, ઘણા બધા સાથે આમાં સવાલ જવાબ તેને પૂછવાની શરૂઆત કરી, ત્યારે મને લાગ્યું કે નહીં, ક્રાઇંગ થેરાપી જીવનમાં બહુ જરૂરી છે. અને પછી મને યાદ આવ્યું કે ભાઈ, જયારે કોઈ ઓન ઓફ સડન તે જ વખતે મારા ત્યાં દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો, ત્યારે ડોક્ટર્સોની અને અમારા પરિવારની નજર એ બાળક પર હતી કે એ બાળક રડ્યું કે નહીં. ત્યારે મને પૂછવામાં આવ્યું, મેં ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર સાહેબ કેવા આપણા બાળક જન્મે ત્યારે રડવું જરૂર તો? મને કે એના ફેફસા મજબૂત અને એનાથી અમારે બીજું આગળ ચેકિંગ કરવાનું હોય જ નહીં કમલેશભાઈ, કે રડ્યું છે ઇટ મીન્સ કે હેલ્ધી બાળક છે. જો નહીં રડે ને તો ક્યાં એને અમારે રડાવવામાં આવે, ક્યાં પછી અમે એના પર કંઈક ઓબ્ઝર્વ કરવું પડે. એટલે મને થયું કે નહીં, જન્મજાત આપણને હાસ્ય અને પહેલા શરૂઆતમાં ક્રાઇંગ આવે છે ને પછી હાસ્ય, તો આ બંને વસ્તુ જીવનમાં જરૂરી છે. એટલે પછી અમે લોકોએ ડોક્ટરો સાથે એક અમારું ગ્રુપ બનાવ્યું અને નક્કી કર્યું કે આપણે મહિનામાં એક સેશન એવું ચાલુ કરીએ કે જેમાં લોકોને પોતાના મનની વાતો, દિલની વાતો કે જે સંગ્રહી રાખે છે. અને એમ કહેવાય ને કે હું તો આજે એમ કહી શકું કે આપણા શરીરની જો એક તિજોરી સમજો, આપણા બોડીની જો તિજોરી જો હોય ને તો તિજોરી આપણું મન છે. અને આપણે સમજીએ છીએ કે તિજોરીમાં હંમેશા કિંમતી અને સારી અને હેલ્ધી વસ્તુ અને એવી જ પ્રોપર્ટીના પેપર્સ કે એવું બધું આપણે જણસ રાખતા હોઈએ છીએ, તો આપણું મન પણ એવું છે કે તિજોરી છે કે જેમાં આપણે સારી વસ્તુ અને હેલ્ધી વસ્તુને રાખવા જોઈએ. પરંતુ આપણે એક મોટી ભૂલ એવી કરીએ છીએ કે આપણા જીવનના એવા બધા પ્રસંગો જે હોય છે કે જેને આપણે વારંવાર યાદ કરીને અંદર ગુંગળાઈએ છીએ. અને બીજું કે મેં માર્ક કર્યું છે કે આજે આપણે એમ કહી શકીએ કે આપણા ઘણા બધા મિત્રો છે, પરંતુ આપણને કોઈ એવો ખભો જો મળી જાય જીવનમાં, બે જ લોકોનો પણ, કે જેના ખભા પર આપણે માથું મૂકીને હસી કે રડી શકીએ દિલ ખોલીને, તો એ આપણા સાચા મિત્રો છે. તો અમે માત્ર એક ખભો આપવાનું કામ કર્યું છે કે લોકો ત્યાં આગળ આવે, કોઈ પણ જાતના ચાર્જ કે કોઈ પણ જાતના શેરશરમ કે જ્ઞાત જાતના ભેદભાવ વગર, અને પોતાના મનમાં રહેલી આવી જે એક સંઘેલી નેગેટિવ વાતો એને બહાર કાઢીને ખાલી થાય, અને જતી વખતે એ લોકો ખરેખર એકદમ સરળ અને એકદમ કહેવાય ને કે હલકા ફૂલ થઈને જાય છે.
કોન્સેપ્ટ તો એકદમ નવો છે, તો લોકો રડે કેવી રીતે છે? બધા ભેગા તો થાય ને હસે એ કોન્સેપ્ટ હજી સમજાય છે, પણ કોઈની સામે રડવું એ બહુ જ શરમ અનુભવાય, અથવા માણસ ખચકાય કોઈની સામે રડતા. બધા ભેગા હોય ત્યારે લોકો કેવી રીતે રડે છે?
શેરિંગ સિસ્ટમ અમે રાખ્યું, સ્પીચ નહીં, શેરિંગ, કે મારી સાથે નહીં મારા જીવનની ઘટના. તો મેં મારી પોતાની જીવનની ઘટના એવી શેર કરી કે જે મને પોતાને અત્યાર સુધી આમ ગુંગળાવતી હતી, અને હું કોઈની સમક્ષ મેં આજ દિન સુધી એ વસ્તુ ખાલી નહોતી કરી. કે જસ્ટ એક્ઝામ્પલ, કે મારા મેં બહુ જ ગરીબાઈ જોઈ છે બાળપણમાં. મારા પરિવારમાં કહેવાય કે કદાચ અમે જો આજે કમાયા છીએ કે ફાધર જો આજે થોડાક પૈસા છે તો આવતીકાલે અમારે ત્યાં બે ટન જમવાના એક વ્યવસ્થિત થાય. અમારું પરિવાર મોટું હતું, ઇન્કમ ઓછી હતી, પાંચ ભાઈ બહેનો, ફાધર મધર, દાદા દાદી, આ બધું, એટલે મોટું પરિવાર અને આવક ઓછી. તો એ વખતની જે ઘટના હતી એ ઘટના મારી બાળપણની મેં યાદ કરીને જયારે મેં શેર કરી ત્યારે હું પોતે તો રડ્યો મને પોતાને, અને ત્યાર પછી મને પોતાને એટલી બધી હળવાશ અનુભવાય. અને મારું જે શેરિંગ હતું ને એ સાંભળીને લગભગ 90% હોલના જે લોકો હતા એ લોકો પણ મારી સાથે સાથે રડવા લાગી ગયા. તો પછી એ લોકોને એક દિલમાં એક એવું થયું કે કમલેશભાઈ જો આટલા આ એક લેવલ પર પહોંચ્યા પછી પણ જો પોતાના જીવનની જો વાતો અને આપણી પોતાની સાથે જે ઘટેલી ઘટના છે એને આપણે યાદ કરીને ખાલી કરવાનું છે. ત્યાર પછી મેં ઘણા બધા સ્ટડી કર્યા છે ડોક્ટરો સાથે મળીને ઘણા બધા, તો એ લોકોનું પણ કેવું એવું છે કે કમલેશભાઈ આંસુ આપણે જયારે કાઢીએ છીએ ને તો એ માત્ર આપણા ખોબામાં આવે ને એટલા પણ ખોબો પણ ભરાતો નથી એટલા જ હોય છે, પરંતુ એ ઝેરી ટોક્સિન છે, એમાં પોઈઝન હોય છે. અને જો એને વખત આવે કે જો તમે એને અટકાવી રાખો છો ને તો એ આંસુ તમારી બોડીમાં એક ક્લોટ, એક ગાંઠ જેવું એક બની જાય છે અને એ તમારા બોડીમાં કંઈ પણ સમયે ગમે ત્યારે પણ એક બ્લાસ્ટ કરી શકશે, કારણ કે એ ઝેરી ટોક્સિન છે. તો એને કાઢવું મેડિકલ સાયન્સમાં પણ કહેવું છે કે એને કાઢવું બહુ જરૂરી છે. એક વન બાય વન વ્યક્તિ આગળ આવે છે અને પોતાનું બે પાંચ પાંચ થી સાત મિનિટમાં પોતાનું શેરિંગ કરીને પોતે હળવાફૂલ થઈ જાય છે અને પછી ગયા પછી તંત આ એક વસ્તુ એવી છે કે એમાં તમને તરત જ રાહતનો અનુભવ થાય છે. અને જયારે પોતાને એવો અનુભવ થાય છે ત્યારે એ વ્યક્તિ કમસે કમ 10-50 લોકોને કહેતા શરમાતી નથી. અને અમારું સરસ મજાનું સ્લોગન છે ફ્રોમ ટીયર્સ ટુ ચીયર,
બહુ સરસ લાગે. અને ડોક્ટરો બી છે સાથે ખાસા બધા, અને જે રીતે તમે વાત કરી કે એનું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શું મહત્વ છે, તો બી પૂછો ફરીથી એ પૂછવા માંગીશ કે કયા કયા રોગો છે કે કઈ કઈ સમસ્યાઓ છે જે ક્રાઇંગ થેરાપીથી સોલ્વ કરી શકાય.
પહેલું તો સૌથી મોટી આજે જો કદાચ દુનિયાની મોટી બીમારી હોય તો સ્ટ્રેસ, ડિપ્રેશન, તનાવ, તો આ સૌથી મોટી બીમારી છે. તો આનાથી તમને ઇન્સ્ટન્ટ તમને રિલેક્સ થાય છે. બીજું એમ કહેવાય છે કે જો તમે મહિનામાં ઓછામાં ઓછું એક કે બે વખત આવા પ્રસંગોપાત જો તમે આંખમાંથી આંસુ કાઢો છો ને તો તમારી આંખને એક લુબ્રિકેટિંગ ઓઇલિંગ જે ક્લિયરન્સ થાય છે તે ચોખ્ખું થાય છે, જેથી કરીને એમ કહેવાય કે તમારી લોંગ ટર્મ સુધી આંખોમાં આંખ સુકાવાની જે બીમારી કહેવાય છે, અમુક ઉંમર પછી અમુક લોકોની આંખો સુકાઈ જાય છે અને પછી એ લોકોની આંખની રોશની ઓછી કા પછી કદાચ અંધાપો પણ આવે છે, તો એ પ્રોબ્લેમ થતો નથી. હાઈ બીપી જે પ્રોબ્લેમ છે એ લોકોને આ વસ્તુ રિએક્ટ થાય છે. શરીરમાં એક ઓક્સિજનનો સંચાર થાય છે અને કોર્ટિસોલ નામનો એક કેમિકલ કરીને તમારા બોડીમાંથી ડિપ્રેશન, સ્ટ્રેસ, તનાવ જેવા છે ઓછા થાય છે અને તમને ટેન્શન મુક્ત જીવન અને માઇન્ડ તમને એકદમ ફીલ ગુડ જેવું ફીલ થાય છે.
તમે ફીલ ગુડ ની વાત કરી તો તમને પૂછીશ કે આ જે તમારી ક્લબ છે એમાં અત્યાર સુધી કેટલા સભ્યો છે અને કેવી રીતે મળો છો?
મારું એવું છે કે દર મહિનાનો છેલ્લો રવિવાર અમે ફિક્સ રાખ્યો છે. મારા વેન્યુ પણ શરૂઆતથી એક જ છે અમારું અને ત્યાં ઘડી અચૂક આ સમય બધા ભેગા થાય છે. આમાં કોઈ જાતનો ચાર્જ, ફીસ કે કશું પણ લેવા નથી આવતું, પરંતુ ત્યાં એક બધા એક એઝ એ મિત્ર અને ફ્રેન્ડ અમે લોકો પણ એ લોકોની સાથે બેસીને શેર કરીએ છીએ. અમે આમાં કોઈ અમારી લેવલ પોસ્ટ નહીં, દરેકને એટલા ખુલ્લા મને મળીએ છીએ કે જેથી લોકોને એમ થાય કે ભાઈ તમે અહીંયા આવો અને આપ તમારું હળવાશ અનુભવો અહીંયા આવીને. બધાને એક મિત્ર ભાવનાથી અને દિલથી એમ એ લોકોને લાગે કે બધા જ ડોક્ટર્સો પણ અમારી સાથે એકદમ અમારા મિત્ર બનીને વાત કરે છે.
ખૂબ જ સારું લાગ્યું આપની સાથે વાત કરતા અને આપના બધા અનુભવોને જાણીને. આશા રાખીએ કે આપના આ પ્રયત્નને અવિરત સફળતા મળે, લોકોના સ્વાસ્થ્યમાં પણ આપ બદલાવ લાવી શકો, વધારે ફાયદો થઈ શકે. SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આપનો ખૂબ ખૂબ આભાર.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.